એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર, આજે આપણે ભારતીય સૌંદર્યશાસ્ત્રના એક ખૂબ જ આમ કહીએ તો જટિલ પણ અત્યંત રસપ્રદ ખ્યાલ પર ઊંડા ઉતરવાના છીએ. રસ.
હા, રસ શબ્દ આપણે સાંભળ્યો જ હોય, પણ આપણે આજે એની કોઈ સામાન્ય વ્યાખ્યાની વાત નથી કરવાના.
બરાબર.
આપણે ખાસ જોવાના છીએ મહાન ચિંતક અભિનવ ગુપ્તના દૃષ્ટિકોણથી. એમણે રસ વિશે જે કહ્યું છે ને એ ખરેખર અનોખું છે.
આપણી પાસે જે માહિતી છે અભિનવ ગુપ્તનો રસ, અલૌકિક અનુભૂતિના અંશો એ બતાવે છે કે અભિનવ ગુપ્ત કઈ રીતે રસને આપણા રોજિંદા અનુભવોથી તદ્દન અલગ માને છે, એકદમ વિલક્ષણ.
ચોક્કસ, આ જ એમનો મુખ્ય મુદ્દો છે. અભિનવ ગુપ્ત બહુ સ્પષ્ટ છે કે રસનો અનુભવ એ આપણા સામાન્ય સુખ દુઃખ એટલે કે લૌકિક અનુભવો જેવો નથી જ નથી. અને આ સમજાવવા માટે એમણે બે મુખ્ય લૌકિક સંબંધોથી રસને જુદો પાડ્યો છે. એક તો કાર્યકારણનો સંબંધ અને બીજો જ્ઞાપ્ય જ્ઞાપકનો સંબંધ.
કાર્યકારણ અને જ્ઞાપ્ય જ્ઞાપક.
એમનું કહેવું છે કે રસ સીધું કાર્ય પણ નથી અને માત્ર જ્ઞાપ્ય એટલે કે ખાલી જાણવાની વસ્તુ પણ નથી. આ ભેદ સમજવો એ જ અભિનવ ગુપ્તના રસ સિદ્ધાંતના મૂળ સુધી જવાની એમ કહીએ તો ચાવી છે.
બરાબર. તો ચાલો પહેલા મુદ્દાથી જ શરૂઆત કરીએ. રસ કાર્ય કેમ નથી? મને તો એમ જ વાગે કે આપણે કોઈ કળા જોઈએ, માણીએ એટલે કે કારણ, અને એનાથી આપણને આનંદ કે દુઃખ થાય એટલે કે કાર્ય. આ તો સીધું સાદું લાગે છે. નહીં
લાગે છે, પણ અભિનવ ગુપ્ત કહે છે કે જરા ઊંટા ઉતરો. જુઓ, સામાન્ય કાર્ય કારણ સંબંધમાં શું હોય, કારણ જતું રહે તો પણ કાર્ય રહી શકે. દાખલો,
સ્ત્રોતમાં જ સરસ દાખલો છે કુંભાર અને ઘડાનો.
કુંભાર એ કારણ, ઘડો એ કાર્ય. હવે કુંભાર જેણે ઘડો બનાવ્યો એ કદાચ હયાત ન પણ હોય, મૃત્યુ પામે,
હા,
તો પણ ઘડો તો રહેવાનો જ છે, ખરું ને? કાર્ય એના કારણ પર કાયમ માટે નિર્ભર નથી.
સાચી વાત, ઘડો તો કુંભાન વગર પણ છે જ.
પણ રસના અનુભવમાં આવું નથી થતું. રસ શાનાથી જન્મે? શાસ્ત્રો એને વિભાવાદી કહે છે, એટલે કે નાટકના પાત્રો, એમની સ્થિતિ, કવિતાના શબ્દો, સંગીત, આ બધું.
હા, જે રસ જગાડે તે.
બરાબર. આ બધાને આપણે રસના કારણ જેવા ગણી શકીએ. હવે અભિનવ ગુપ્ત કહે છે કે જેવી આ વસ્તુઓ અવિભાવાદી આપણી સામેથી દૂર થાય, માનો કે નાટક પૂરું થયું, ગીત બંધ થયું,
હા,
તો તરત જ એ જ ક્ષણે રસનો અનુભવ પણ પૂરો થઈ જાય છે. એ ટકતો નથી, એ સંપૂર્ણપણે વિભાવાદીની હાજરી પર જ આધાર રાખે છે. ક્ષણજીવી છે.
એટલે ઘડા જેવો સ્થાયી નથી.
બિલકુલ નહીં. વિભાવાદી સાથે જ જીવે, એમની સાથે જ ખતમ. એટલે આપણે જે સામાન્ય અર્થમાં કાર્ય સમજીએ છીએ, રસ એવો નથી, એની પ્રકૃતિ જુદી છે.
આ બહુ મહત્વનો મુદ્દો છે, રસનો અનુભવ એ કારણોની હાજરી સાથે જ બંધાયેલો છે, એ છૂટો પડીને ટકી શકતો નથી. આ તો અનુભવની ક્ષણભંગુરતા બતાવે છે. જાણે કળા સાથેનો સંબંધ કોઈ વસ્તુ મેળવવા જેવો નહીં, પણ એક જીવંત પ્રવાહમાં સતત રહેવા જેવો છે.
એકદમ બરાબર. આ જ એની વિલક્ષણતાની પહેલી નિશાની. એ એક પ્રોસેસ છે, પ્રોડક્ટ નથી. હવે બીજો મુદ્દો લઈએ, એ જ્ઞાપ્ય કેમ નથી?
હા, એ જ મારો પ્રશ્ન હતો. જો કળારસને બનાવતી નથી, કાર્ય નથી, તો શું એવું હોય કે રસ આપણા મનમાં ક્યાંક પડ્યો જ હોય, સૂતેલો હોય, અને કળાના આ તત્વો એટલે કે વિભાવાદી એને ખાલી જગાડે, જેમ પેલો દીવો અંધારામાં રહેલા ઘડાને ખાલી દેખાડે છે, ઘડો તો ત્યાં જ છે. તો રસ શું આવો જ્ઞાપ્ય પદાર્થ છે જેને વિભાવાદી ખાલી ઉજાગર કરે?
લાગે એવું, પણ અભિનવ ગુપ્ત ના પાડે છે. જ્ઞાપ્ય હોવા માટે શું જરૂરી? એ વસ્તુ પહેલેથી સિદ્ધ હોવી જોઈએ, એટલે કે એનું પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ હોવું જોઈએ. દીવો એ જ ગળાને બતાવી શકે જે ખરેખર ત્યાં હોય.
બરાબર.
જો ઘડો જ ન હોય તો દીવો શું બતાવે?
તો
અભિનવ ગુપ્ત કહે છે કે રસ આવી કોઈ રેડીમેડ, પહેલેથી અસ્તિત્વ ધરાવતી સિદ્ધો વસ્તુ નથી જે આપણા મનમાં પડી હોય ને વિભાવાદી આવે ને પડદો હટાવી દે. જો એવું હોત તો શું થાત? તો કદાચ એક જ કલાકૃતિથી બધાને સરખો જ રસ આવવો જોઈએ, અથવા કોઈ કારણ વગર પણ આપણને રસનો અનુભવ થઈ જવો જોઈએ. પણ એવું તો નથી થતું ને.
ના, એ વાત સાચી છે. તો પછી આ વિભાવાદી કરે છે શું? જો બનાવતા નથી ને ખાલી પ્રગટ પણ નથી કરતા તો પછી એમનો રસ સાથે સંબંધ છે કેવો? આ તો ગુંચવાડા જેવું લાગે છે.
અહીં જ અભિનવ ગુપ્ત એક ત્રીજો બહુ જ સૂક્ષ્મ સંબંધ રજૂ કરે છે. એ કહે છે કે વિભાવવાદી રસને વ્યંજિત કરે છે.
વ્યંજિત?
હા, વ્યંજના. આ શબ્દ બહુ મહત્વનો છે. એનો અર્થ છે સૂચિત કરવું, અભિવ્યક્ત કરવું, ધ્વનિત કરવું. એ સીધું બનાવવું નથી, સીધું બતાવવું પણ નથી. એ એક પ્રકારનું સૂક્ષ્મ ઉદ્દીપન છે.
વ્યંજિત કરવું, આ થોડું અભરું લાગે છે સમજવું. કોઈ સહેલું દાખલો?
જરૂર. માનો કે તમે કોઈ જૂનો ફોટો જુઓ. એ ફોટો તમારા મનમાં કોઈ એક ચોક્કસ લાગણી બનાવતો નથી, કાર્ય નથી, કે મનમાં પહેલેથી રહેલી લાગણીને ખાલી શોધી નથી કાઢતો, જ્ઞાપ્ય નથી.
હા,
પણ એ ફોટો જોઈને જૂની વાતો, ઘટનાઓ, વાતાવરણ, સંબંધો બધું એક સાથે જીવંત થાય છે અને એનાથી એક મિશ્ર જટિલ અનુભવ જાગે છે. આ અનુભવ ફોટો દ્વારા વ્યંજિત થયો કહેવાય.
ઓકે.
અભિવ્યક્ત કરે છે. અને આ વ્યંજના સાથે બીજો એક શબ્દ જોડાયેલો છે, ચરવણા. વિભાવાદી રસને વ્યંજિત કરીને એને ચરવણીય બનાવે છે, એટલે કે આસ્વાદ લેવા યોગ્ય, માણવા યોગ્ય.
ચરવણા એટલે ચાખવું.
હા, શાબ્દિક અર્થ એવો થાય, પણ અહીં અર્થ છે આસ્વાદ લેવો. રસનો આસ્વાદ લેવાની આ જે પ્રક્રિયા છે એ જ રસાનુભવનું હાર્દ છે. ખાલી લાગણી અનુભવવી એટલું જ નહીં, પણ એ લાગણીના સૌંદર્યલક્ષી આસ્વાદમાં ડૂબી જવું, એ છે ચરવણા.
વાહ, એટલે વ્યંજના એ રસને જગાડવાની સૂક્ષ્મ રીત છે અને ચરવણા એ જાગેના રસને માણવાની, એમાં ઓગળી જવાની ક્રિયા છે. આ સંબંધ ખરેખર પેલું કાર્યકારણ કે જ્ઞાપ્ય જ્ઞાપક કરતાં ઘણો અલગ ને ઊંડો લાગે છે. આ તો અનુભવની ક્વોલિટી પર ભાર મૂકે છે.
બિલકુલ, આ જ અભિનવ ગુપ્તની મૌલિકતા છે. એમણે રસના અનુભવ માટે એક નવી જ કેટેગરી બનાવી.
પણ એક મિનિટ, જો રસ કાર્ય પણ નથી અને જ્ઞાપ્ય પણ નથી અને એને સમજાવવા વ્યંજના કે ચરવણા જેવા ખાસ શબ્દો જોઈએ, તો શું આનાથી રસનો ખ્યાલ થોડો અસ્પષ્ટ નથી બની જતો? કોઈ ટીકાકાર કહી શકે કે ભાઈ આ તો તર્કમાં બેસતું નથી, આ તો એક નબળાઈ છે.
અને અહીં જ અભિનવ ગુપ્તનો જવાબ બહુ જ જબરદસ્ત છે. એ કહે છે કે ભાઈ આ કોઈ નબળાઈ કે ખામી એટલે કે દૂષણ નથી, આ તો રસનું ભૂષણ છે, એની વિશેષતા છે.
ભૂષણ? વિશેષતા કઈ રીતે?
કારણ કે રસનું કાર્ય કે જ્ઞાપ્ય ન હોવું એ જ તો એની અલૌકિકતા સાબિત કરે છે.
અલૌકિકતા એટલે પેલું સામાન્ય દુનિયાથી પર, શું મતલબ છે અહીં અલૌકિકનો?
અલૌકિક એટલે જે સામાન્ય દુનિયાવી અનુભવોના નિયમો અને તર્કથી પર હોય, જે અનુભવ રોજબરોજના કાર્યકરણ સંબંધોમાં કે જ્ઞાન મેળવવાની સામાન્ય રીતોમાં ફિટ ન બેસે, એ અલૌકિક. અભિનવ ગુપ્ત માટે રસનો અનુભવ આવો જ છે. આપણી સામાન્ય સમજણની પકડમાં એ પૂરો નથી આવતો અને એ જ એની મહાનતા છે.
એ એક ઊંચા સ્તરની અસાધારણ ચેતનાની સ્થિતિ છે. એટલે એનું સામાન્ય તર્કથી પર હોવું એ એની મર્યાદા નહીં, પણ એની ખાસ ઓળખ છે. આ ખરેખર વિચારવા જેવું છે. જે વસ્તુ પહેલી નજરે કદાચ લોજિકલ ભૂલ જેવી લાગે, એને જ અભિનવ ગુપ્ત રસના અસાધારણ સ્વભાવનો પુરાવો ગણે છે. પણ સ્ત્રોતમાં એવું પણ વાંચ્યું કે સમજણની સગવડ ખાતર ક્યારેક મર્યાદિત રીતે એને કાર્ય કે જ્ઞાપ્ય કહી શકાય. શું આપેલી અલૌકિકતાની વાતથી ઉલટું નથી?
ના, ઉલટું નથી. અભિનવ ગુપ્ત પોતે જ આ છૂટ આપે છે, પણ બહુ સાચવીને અને શરતો સાથે. એ કહે છે કે જો આપણે ખાલી ઉત્પત્તિના પાસા પર જ ધ્યાન આપીએ, એટલે કે રસનો આસ્વાદ, પેલી ચરવણા, એ કળાના તત્વોથી નિષ્પન્ન થાય છે, જન્મે છે, અનુભવાય છે, તો ખાલી આ નિષ્પત્તિના અર્થમાં બહુ જ ગૌણ રીતે એને કાર્ય જેવો ગણી શકાય.
ઓકે.
એ જ રીતે રસ એક ખાસ પ્રકારના સંવેદનનો વિષય બને છે. આ સંવેદન કેવું? સામાન્ય લૌકિક અનુભવથી જુદું અને યોગીઓના આત્મસાક્ષાત્કારથી પણ જુદું. એ લોકોત્તર છે, એટલે કે સામાન્યથી પર, અદ્ભુત, એક્સ્ટ્રાઓર્ડિનરી.
લોકોત્તર સંવેદન?
હા, આવા લોકોત્તર સંવેદનનો વિષય બનતો હોવાથી ખાલી એ અર્થમાં એને જ્ઞાપ્ય જેવો પણ કહી શકાય. પણ આ બંને લેબલ ખાલી સમજવા માટેના કામચલાઉ સાધન જેવા છે. એ રસના મૂળભૂત, વિલક્ષણ અને અલૌકિક સ્વરૂપને ક્યારે પૂરેપૂરું બતાવી શકતા નથી. મૂળભૂત રીતે તો એ કાર્ય અને જ્ઞાપ્યથી પર જ છે.
સ્પષ્ટ થયું. તો આજે અલૌકિક અને લોકોત્તર રસાનુભૂતિ છે એ આપણા રોજિંદા સુખ દુઃખના અનુભવોથી અને પેલો જે આપણે યોગીઓના ધ્યાનના અનુભવો વિશે સાંભળીએ છીએ એનાથી ચોક્કસ કઈ રીતે જુદી પડે છે?
સરસ પ્રશ્ન છે. ચાલો પહેલા લૌકિક અનુભવની વાત કરીએ. આપણા રોજિંદા અનુભવો શેના પર આધાર રાખે? પ્રત્યક્ષ આંખ કાનથી જે જોઈએ સાંભળીએ અનુમાન, ધુમાડો જોઈને આગનું અનુમાન, સ્મૃતિ જૂની વાતો યાદ કરવી, શબ્દ પ્રમાણ કોઈકે કહ્યું ને આપણે માન્યું, આ બધા જ્ઞાનના સાધન એટલે કે પ્રમાણ છે.
હા, બરાબર.
હવે રસપ્રતિથી આ બધા પ્રમાણોથી પર છે. આપણે જોયું કે એ સીધું કાર્ય નથી, સીધું જ્ઞાપ્ય નથી. એનો મતલબ શું? એ સીધો ઇન્દ્રિયોથી પકડાતો નથી, તર્કથી પૂરો સમજાતો નથી, ખાલી જૂની યાદ પણ નથી. એટલે એ સામાન્ય લૌકિક અનુભવ મેળવવાની રીતોથી મૂળભૂત રીતે જ અલગ છે.
અને યોગીઓના અનુભવથી? કારણ કે યોગીઓ પણ તો સામાન્ય ચેતનાથી ઉપરની સ્થિતિ અનુભવે છે ને.
હા, પણ એનાથી પણ લસ જુદો છે. અભિનવ ગુપ્ત બે પ્રકારના યોગીઓના જ્ઞાન સાથે સરખામણી કરે છે. પહેલા છે મિતયોગી.
મિતયોગી,
હા, આ એવા યોગીઓ જેમની પાસે સિદ્ધિઓ હોય. એ બીજાના મનમાં શું ચાલે છે, કઈ લાગણીઓ છે એ જાણી શકે, પણ જાણતી વખતે તેઓ પોતે એ લાગણીઓથી તટસ્થ રહે, અલિપ્ત રહે, એક ઓબ્ઝર્વરની જેમ.
ઓહ, જેમ કોઈ સાયકોલોજિસ્ટ પેશન્ટની લાગણી સમજે પણ પોતે એમાં વહી ના જાય એવું?
હા, કંઈક અંશે એવું જ. મિતયોગી બીજાના ભાવને જાણે છે પણ પોતે એમાં લીન નથી થતો. જ્યારે રસાનુભવમાં શું થાય, સામાજિક એટલે કે ભાવક કે પ્રેક્ષક એ તટસ્થ નથી હોતો.
ના, એ તો ડૂબી જાય છે.
બરોબર, એ તો પાત્રો સાથે, ભાવ સાથે એકરૂપ થઈ જાય છે, તન્મય બની જાય છે. એ ખાલી જાણનારો નથી રહેતો, ભોગવનારો બની જાય છે. એટલે રસાનુભૂતિ મિતયોગીના તટસ્થ જ્ઞાન જેવી નથી. હવે બીજો પ્રકાર છે પરયોગીનો અનુભવ. આ ઉચ્ચ કોટીના યોગીઓ એ બહારના જગતના કોઈ પણ સંવેદન, વિચાર કે ભાવનાના સ્પર્શ વગર ફક્ત પોતાના શુદ્ધ આત્મામાં જ લીન હોય છે. એમનો અનુભવ એકદમ અંદરનો, શાંત, એકલો હોય છે. બહારની કોઈ વસ્તુ એમાં હોતી નથી. પણ રસાનુભવ એ તો આનાથી લગભગ ઉલટો છે. એમાં તો પેલું વિભાવાદી પાત્રો, ઘટનાઓ, શબ્દો, સંગીત, રંગો, દ્રશ્યો, આ બધી બહારની સંવેદનાત્મક, ભાવનાત્મક સામગ્રીનો ભરપૂર સ્પર્શ હોય છે. રસાનુભવ તો આ વિવિધતાથી છલકાય છે. એટલે પરયોગીના ફક્ત આત્મલીન અનુભવથી પણ સાવ જુદો છે.
આ સરખામણી ખરેખર રસની યુનિક પોઝિશન સ્પષ્ટ કરે છે. એ ન તો સામાન્ય અનુભવ જેવો, ન મિતયોગી જેવો તટસ્થ, ન પરયોગી જેવો એકાંતિક. જાણે આ બધાની વચ્ચે પણ છતાં બધાથી ઉપર પોતાની અલગ જ દુનિયા બનાવે છે.
તમે બરાબર પકડ્યું, એ પોતાની જ કેટેગરીનો એક વિશિષ્ટ અનુભવ છે.
હવે આપણે રસને એક પ્રકારની પ્રતીતિ એટલે કે જ્ઞાન કે અનુભૂતિ કહી રહ્યા છીએ. દર્શનશાસ્ત્રમાં જ્ઞાનના બે મુખ્ય પ્રકાર ગણાય છે, નિર્વિકલ્પક અને સવિકલ્પક.
હા, નિર્વિકલ્પક અને સવિકલ્પક.
નિર્વિકલ્પક એટલે ભેદ વગરનું, જેમાં આ શું છે એવું નામરૂપનું ભાન ન હોય, બસ એક અખંડ અવર્ણનીય અનુભૂતિ.
અને સવિકલ્પક એટલે ભેદ સાથેનું, આ ઘડો છે, આ વાદળી છે એવું સ્પષ્ટ વર્ણન કરી શકાય એવું જ્ઞાન. તો રસપ્રતિતિ આ બેમાંથી કયામાં ગણાય? શું એ ખાલી એક અખંડ આનંદ છે નિર્વિકલ્પક, કે પછી એ પાત્રો, ભાવ વગેરેના ભેદ સાથેનું જ્ઞાન છે સવિકલ્પક?
આ બહુ જ મહત્વનો અને ઊંડો સવાલ છે. અને અહીં ફરી એકવાર અભિનવ ગુપ્ત રસની અત્યંત સૂક્ષ્મ પ્રકૃતિ બતાવે છે. એમનો જવાબ શું છે ખબર છે? રસપ્રતિતિ ન તો પૂરેપૂરી નિર્વિકલ્પક છે, ન તો પૂરેપૂરી સવિકલ્પક.
શું વાત કરો છો? ફરી પાછો વિરોધાભાસ જેવું લાગ્યું. રસપ્રદ છે, કેમ એ પૂરેપૂરી નિર્વિકલ્પક નથી?
નો ખ્યાલ હોવો.
હા, પ્રેક્ષકને ખબર હોય છે કે આ પાત્ર છે, આ પરિસ્થિતિ છે, આ એમના ભાવો છે, અને એના કારણે મારામાં આ રસ જાગી રહ્યો છે. આ પ્રકારનું ભેદનું ભાન એ રસાનુભવમાં હોય છે, એટલે એ શુદ્ધ ભેદારહિત નિર્વિકલ્પક જ્ઞાન નથી.
બરાબર. આપણે વાર્તા કે પાત્રોને ભૂલી નથી જતા, તો પછી એ પૂરેપૂરી સવિકલ્પક કેમ નથી? એવું કેમ નથી કે મને શૃંગાર રસનો અનુભવ થઈ રહ્યો છે, બસ આટલું સ્પષ્ટ જ્ઞાન જ હોય?
કારણ કે સવિકલ્પક જ્ઞાન કેવું હોય? પૂરેપૂરું બુદ્ધિથી સમજી શકાય, તર્કથી પકડી શકાય, શબ્દોમાં વર્ણવી શકાય. જેમ કે આ ગાય છે, પણ રસપ્રતિનું જે હાર્દ છે, જે એનો મુખ્ય અનુભવ છે, પેલો અલૌકિક આનંદ, પેલી ચરવણા જે આસ્વાદ છે, એ તત્વ કેવું છે?
કેવું?
એ ફક્ત અનુભવગમ્ય છે, સંવેદનગમ્ય છે. એને શબ્દોમાં પૂરેપૂરો બાંધી ન શકાય. તમે કોઈને કહો કે મને આનંદ થયો, પણ એ આનંદ કેવો હતો, એની ક્વોલિટી, એની ઊંડાઈ, એ તો જેણે અનુભવ્યું હોય એ જ જાણે. એ અકથનીય છે. એની કોઈ એવી ચોક્કસ લોજિકલ વ્યાખ્યા નથી આપી શકાતી. એ આપણા પોતાના સંવેદનથી જ પ્રમાણિત થાય છે. આ કારણે એને પૂરેપૂરું સવિકલ્પક પણ ન કહી શકાય.
એટલે ફરી એ જ વાત. એક બાજુ એ ભેદોનું ભાન કરાવે છે, પાત્રો વગેરે, એટલે નિર્વિકલ્પક નથી. અને બીજી બાજુ એનો જે મૂળ આનંદ છે એ અવર્ણનીય છે, એટલે સવિકલ્પક પણ નથી. આ દ્વંદ્વાત્મક સ્થિતિ જ જાણે એની લોકોત્તરતા, એની અસાધારણતાને વધારે પાક્કી કરે છે.
બિલકુલ. અભિનવ ગુપ્ત માટે આ વિરોધાભાસ કોઈ પ્રોબ્લેમ નથી, પણ રસના અદ્વિતીય સ્વરૂપનો પુરાવો છે. એ બતાવે છે કે રસ સામાન્ય જ્ઞાનના ખાનામાં બંધ બેસતો નથી. એ બુદ્ધિ અને સંવેદના, જ્ઞાન અને અનુભવ, ભેદ અને અભેદ, આ બધાની સીમા પર રચાયેલો એક અનોખો અનુભવ છે.
અદ્ભુત, ખરેખર ગહન વિશ્લેષણ. આટલી સરસ ચર્ચા પછી ચાલો આપણે મુખ્ય મુદ્દાઓ એકવાર ફરીથી ટૂંકમાં જોઈ લઈએ, જેથી આટલી બધી વાતોનો સાર શ્રોતાઓને બરાબર યાદ રહી જાય. તો આ બધાનો સાર શું છે?
ચોક્કસ. આપણે અભિનવ ગુપ્તના રસ વિચારના મુખ્ય તારણો આ રીતે યાદ રાખી શકીએ. પહેલું, અભિનવ ગુપ્ત ભારપૂર્વક કહે છે કે રસ એ સામાન્ય દુનિયાવી કાર્યકારણ કે જ્ઞાન વિશેના સંબંધોથી સાવ અલગ છે. એક અત્યંત વિલક્ષણ અને અલૌકિક, એટલે કે સામાન્ય તર્કથી પરની અસાધારણ અનુભૂતિ છે.
અલૌકિક.
બીજું, રસની ઉત્પત્તિ અને અનુભવની રીત પણ ખાસ છે. એ વિભાવાદી દ્વારા સીધો બનાવાતો નથી કે ખાલી પ્રગટ કરાતો નથી, પણ સૂક્ષ્મ રીતે વ્યંજિત થાય છે. અને આ વ્યંજનાથી જે ચરવણા, એટલે કે વિશિષ્ટ આસ્વાદ શક્ય બને છે, એ જ રસાનુભવનું હાર્દ છે. આ જ તેને સામાન્ય લૌકિક અને યોગિક અનુભવોથી અલગ પાડે છે.
વ્યંજના અને ચરવણા.
ત્રણ, ત્રીજું, રસની પ્રતીતિનું સ્વરૂપ પણ દ્વંદ્વાત્મક છે. ન તો એ પૂરેપૂરી નિર્વિકલ્પક છે, કારણ કે વિભાવાદીનું ભાન હોય છે, ન તો પૂરેપૂરી સવિકલ્પક છે, કારણ કે એનો મૂળ આનંદ અવર્ણનીય, અકથનીય છે. અદ્વૈત ભાવ જ તેના ઊંડા અને આનંદમય સ્વભાવને બતાવે છે.
આ ત્રણ મુદ્દા અભિનવ ગુપ્તના રસ સિદ્ધાંતની જટિલતા અને એમની મૌલિકતાને બહુ સારી રીતે સમજાવી દે છે. આ સમજ્યા પછી ખરેખર કળા, સાહિત્ય, સંગીત, નાટક, આ બધા અનુભવો તરફ જોવાની દૃષ્ટિ જ બદલાઈ જાય છે. જે અનુભવને આપણે કદાચ ખાલી મનોરંજન સમજતા હોઈએ, એની પાછળ કેટલું ઊંડું દર્શન છે.
ચોક્કસ. અને આ ચર્ચાના અંતે શ્રોતાઓ માટે એક વિચાર મૂકી શકીએ, જેના પર એ લોકો વિચારી શકે.
જરૂર.
જો રસ આટલો વિલક્ષણ હોય, આટલો વ્યક્તિગત, કેમ કે દરેકના મનમાં અલગ રીતે ઘટે, છતાં કળા દ્વારા સર્જાતો સહિયારો, કેમ કે ઘણા લોકો એકસાથે અનુભવે, તો એ કલાકૃતિ કલાકાર અને પ્રેક્ષકના આંતરિક જગત વચ્ચે કેવા અદૃશ્ય સૂક્ષ્મ જોડાણનો સંકેત આપે છે?
રસપ્રદ પ્રશ્ન છે.
એ જ અભિનવ ગુપ્તની વિચારધારાની જીવંતતા બતાવે છે.
ખૂબ સરસ. આ વિચાર સાથે જ આપણે આજની ચર્ચા અહીં પૂરી કરીએ. આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.